માર્કની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 14મો હવે બે દિવસ પછી પાસ્કા તથા બે ખમીર રોટલીનું પર્વ હતું અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખવો એ વિશે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા, કેમ કે તેઓએ કહ્યું કે પર્વમાં નહીં રખેને લોકોનું હુલ્લડ થાય. અને જ્યારે તે બેથાનિયામાં સિમોન કોળિયાના ઘરમાં હતો અને ખાવા બેઠો હતો ત્યારે એક સ્ત્રી જટામાસીના અતિ મૂલ્યવાન અત્તરની ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી અને એ ડબ્બી ભાંગીને તેણે તેના માથા પર તે રેડ્યું. પણ કેટલાય પોતાના મનમાં નારાજ થઈને કહેવા લાગ્યા કે અત્તરનો આવી રીતે બગાડ શા માટે કયો હશે, કેમ કે એ અત્તર 300 દિનાર કરતા વધારે કિંમતે વેચી શકાત ને દરિદ્રોને અપાત. અને તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી, પણ ઈસુએ તેઓને કહ્યું કે એને રહેવા દો, એને કેમ સતાવો છો? એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે, કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે ને તમે ચાહો ત્યારે તમે તેઓને ભલું કરી શકો છો, પણ હું સદા તમારી સાથે નથી. જે તેનાથી બની શક્યું તે તેણે કર્યું છે. દફનને માટે અગાઉથી તેણે મારા શરીરને અત્તર ચોળ્યું છે. વળી હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે ત્યાં સ્ત્રીએ જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે. અને 12માનો એક એટલે યહુદા ઇસ્કારિયોત મુખ્ય યાજકોની પાસે ગયો એ માટે કે તે તેઓના હાથમાં તેને સોંપે. તેઓ તે સાંભળીને ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તે તેને પરસ્વાધીન કરવાનો લાગ શોધતો હતો. બે ખમીર રોટલીના પર્વને પહેલે દિવસે લોકો પાસ્કા યજ્ઞ કરતા હતા ત્યારે તેના શિષ્યો તેને પૂછે છે કે તું પાસ્કા ખાય માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિશે તારી શી ઈચ્છા છે? તે પોતાના શિષ્યોમાંના બેને મોકલે છે ને તેઓને કહે છે કે શહેરમાં જાઓ ને પાણીની ગાગર લઈને જતો એક માણસ તમને મળશે, તેની પાછળ પાછળ જાઓ અને જ્યાં તે પેસે તેના ઘરના માલિકને કહો, ઉપદેશક કહે છે કે મારે ઉતરવાની ઓરડી ક્યાં છે કે જ્યાં હું મારા શિષ્યો પાસે પાસ્કા ખાઉં, અને તે તમને એક મોટો માળ શણગારેલો ને તૈયાર કરેલો દેખાશે, ત્યાં આપણે સારું તૈયારી કરો. તે શિષ્યો નીકળીને શહેરમાં આવ્યા ને જેવું તેણે તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું અને તેઓએ ત્યાં પાસ્કા તૈયાર કર્યું. સાંજ પડી ત્યારે 12ની સાથે તે આવે છે. તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક જે મારી સાથે ખાય છે તે મને પરસ્વાધીન કરશે. તેઓ શોકાતુર થવા લાગ્યા અને એક પછી એક તેને પૂછવા લાગ્યા કે શું તે હું છું. તેણે તેઓને કહ્યું કે 12માંનો એક જે મારી સાથે થાળીમાં બોળે છે તે જ તે છે. માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે તે માણસને હાય હાય, તે માણસ જો જન્મ્યો ન હોત તો તે તેને માટે સારું થાત. તેઓ ખાતા હતા ત્યારે તેણે રોટલી લઈને તે આશીર્વાદ માંગીને તે ભાંગી ને તેઓને આપીને કહ્યું કે લો આ મારું શરીર છે. પછી પ્યાલો લઈને તે સ્તુતિ કરીને તેઓને આપ્યો અને બધાએ તેમાંથી પીધું. તેણે તેઓને કહ્યું કે કરારનું આ મારું રક્ત છે કે જે ઘણાને લીધે વહેવડાવવામાં આવ્યું છે. હું તમને ખચિત કહું છું કે જે દિવસે હું દેવના રાજ્યમાં નવો નહીં પીઉં તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષારનો રસ પીનાર નથી. ત્યાર પછી ગીત ગાઈને તેઓ જૈતુનના પહાડ પર ગયા. ઈસુ તેઓને કહે છે કે તમે સૌ ઠોકર ખાશો, કેમ કે એવું લખેલું છે કે હું પાળકને મારીશ ને ઘેટા વિખેરાઈ જશે, પરંતુ મારા પાછા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીમાં જઈશ. પણ પિત્તરે તેને કહ્યું કે અગર જો સઘળા ઠોકર ખાય તો પણ હું નહીં. ઈસુ તેને કહે છે કે હું તમને ખચિત કહું છું આજ રાત્રે જ મરઘો 2 વાર બોલ્યા અગાઉ તો 3 વાર મારો નકાર કરીશ. પણ તેણે બહુ જુસ્સાથી કહ્યું કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ. સઘળાએ પણ એમ જ કહ્યું. તેઓ ગેતસેમાને નામે એક જગ્યાએ આવે છે. તે પોતાના શિષ્યોને કહે છે કે હું ત્યાં જઈને પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો. તે પોતાની સાથે પિત્તર યાકૂબ તો યોહાનને લઈ જાય છે અને તે બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યો. પછી તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે, અહીં રહીને જાગતા રહો. થોડે આગળ જઈને તેણે જમીન પર પડીને પ્રાર્થના કરી કે જો બની શકે તો આ ઘડી મારાથી દૂર થાવ. તેણે કહ્યું કે અબ્બા પિતા, તારાથી બધું થઈ શકે છે, આ પ્યાલો મારાથી દૂર કરજે તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. પછી તે પાછો આવે છે ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે કે સિમોન, શું તું ઊંઘે છે? શું તું એક ઘડી પણ જાગતો રહી શકતો નથી? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. આત્મા તત્પર છે ખરો, પણ દેહ અબળ છે. ફરી તેણે જઈને એ જ શબ્દ બોલીને પ્રાર્થના કરી અને પાછા આવીને તેણે તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઊંઘથી ઘેરાયેલી હતી. તેને સો જવાબ આપવો એ તેઓ જાણતા ન હતા. તે ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે હવે ઊંઘ્યા કરો, આરામ લો, બસ છે, તે ઘડી આવી પહોંચી છે. જુઓ, માણસનો દીકરો પાપીઓના હાથમાં સ્વાધીન કરાય છે. ઉઠો, આપણે જઈએ. જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે પાસે આવ્યો છે. તે બોલતો હતો તે જ વખતે બારમાનો એક એટલે યહુદા ને તેની સાથે મુખ્ય યાજકોની, શાસ્ત્રીઓની, વડીલોની પાસેથી ઘણા લોક તરવારો તથા સોટા લઈને પાસે આવે છે. હવે તેને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી કે જેને હું ચૂમીશ તે જ તે છે, તેને પકડીને ચોકસાઈથી લઈ જજો. તે આવ્યો કે તરત ઈસુની પાસે જઈને તે કહે છે કે રાબી, અને તે તેને ચૂમ્યો. તેઓએ તેના પર હાથ નાખ્યા ને તેને પકડી લીધો. પણ પાસે ઉભે રહેલાઓમાંના એકે તરવાર તાણીને મુખ્ય યાજકના દાસને મારીને તેનો કાન કાપી નાખ્યો. ઈસુએ તેઓને કહ્યું કે જેમ લૂંટારાની પાસે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને મને પકડવાને આવ્યા છો શું? હું દરરોજ તમારી આગળ મંદિરમાં બોધ કરતો હતો ને તમે મને પકડ્યો નહીં, પણ શાસ્ત્ર વચન પૂરા થાય એ માટે આમ થાય છે. પછી સગડા તેને મૂકીને નાસી ગયા. એક જુવાન જેના પોતાના ઉઘાડા અંગ પર શણનું કપડું ઓઢેલું હતું તે તેની પાછળ પાછળ આવતો હતો. તેઓ તેને પકડ્યો પણ તે કપડું મૂકીને ઉઘાડે શરીરે તેઓ પાસેથી નાસી ગયો. તેઓએ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ ગયા અને સર્વમુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેની પાસે એકઠા થાય છે. પિત્તર ઘણે દૂર રહીને તેની પાછળ પાછળ ચાલતો છેદ પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો હતો અને ભાલદારોની પાસે બેસીને અંગારની રોશનીમાં તાપતો હતો. હવે મુખ્ય યાજકોએ તથા ન્યાયસભાએ ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તેઓને કંઈ જડી નહીં, કેમ કે ઘણાઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી. પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. કેટલાયે ઉભા રહીને તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતા કહ્યું કે અમે તેને એમ કહેતા સાંભળ્યો કે હાથે બનાવેલા આ મંદિરને હું પાળી નાખીશ ને ત્રણ દિવસમાં વગર હાથે બનેલું હોય એવું બીજું મંદિર બાંધીશ. એમાં પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. પછી પ્રમુખ યાજકે વચમાં ઉભા રહીને ઈસુને પૂછ્યું કે શું તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે? પણ તે છાનો રહ્યો ને કંઈ ઉત્તર દીધો નહીં. ફરી પ્રમુખ યાજક તેને પૂછે છે કે શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે? ઈસુ તેને કહે છે કે હું છું. અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો આકાશના વાદળ સહિત આવતો તમે જોશો. પ્રમુખ યાજક પોતાના કપડાં ફાડીને કહે છે કે હવે આપણને બીજી સાક્ષીની સી અગત્ય છે. તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે? સર્વે તેને મરણદંડને યોગ્ય ઠરાવ્યો. પછી કેટલાક તેના પર થૂંકવા તથા તેનું મોં ઢાંકવા લાગ્યા તથા તેને મુક્યો મારીને તેને કહેવા લાગ્યા કે તું પ્રબોધક હોય તો કહી બતાવ. અને ભાલદારોએ તેને તમાચા માર્યા. હવે પિત્તર નીચે ચોકમાં હતો ત્યારે પ્રમુખ યાજકની દાસી ત્યાં આવે છે અને પિત્તરને તાપતો જોઈને તેને નિહાળીને કહે છે કે તું પણ ઈસુ નાઝારીની સાથે હતો. પણ તેણે ઇન્કાર કરીને કહ્યું કે તું શું કહે છે તે હું જાણતો નથી, તેમ સમજતો પણ નથી. પછી તે બહાર પરસાળમાં ગયો એટલે મરઘો બોલ્યો. પછી તે દાસી તેને જોઈને પાસે ઉભી રહેલાઓને ફરીથી કહેવા લાગી કે એ તેઓ માનો છે, પણ તેણે ફરી ઇન્કાર કર્યો. થોડી વાર પછી પાસે ઉભા રહેલાઓએ પિત્તરને ફરી કહ્યું કે ખરેખર તું તેઓ માનો છે, કેમ કે તું ગાલિલનો છે. પણ તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે જે માણસ વિશે તમે બોલો છો તેને હું ઓળખતો જ નથી. તરત મરઘો બીજી વાર બોલ્યો. ઈસુએ પિત્તરને જે વાત કહી હતી મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ, તે તેને યાદ આવી અને તે પર મન લગાડીને તે રડ્યો.